நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ ஆயரியாணம், நமோ அத்யாயாணம், நமோ லோயே சவசாகுணம். அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபசாரி ஹை. இன்னகு ஸ்வரூப ஜான ராக தே பை ஜோ பக்தி காய கோ நமாயி ஸ்துதி கோ சாரி ஹை. தன்ய தன்ய துமாயி சே காஜ சவ ஆஜ ஹை. கரே ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹை. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாகத ஹை. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாகத ஹை. ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும் தாரி ஹை. ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும் தாரி ஹை. આપણા સોલ સાયન્સના લેક્ચરમાં આપણે ચાર ગતિ સંબંધી ચર્ચા પ્રારંભ કરી છે. ચાર ગતિના બે લેક્ચર થઈ ગયા. વન લેક્ચર વોઝ ટેકન બાય સોમનભાઈ અને લાસ્ટ સન્ડે વી ઓલ્સો લિટલ બિટ ડિસ્કસ્ડ ઓન સોલ ઓન ચાર ગતિ. વી સ્ટાર્ટેડ ધ ડિસ્કશન વિથ ગતિ કોને કહેવાય. What was the discussion point? We discussed two topics, two main points. Kaya kaya de main point upar aapne charcha kari. Ek to gati kone kehevay ane biji charcha aapne kari hati manushya gati kone kehevay. Abe aapne topic pura kari raha tha. Be paar minutes ma aapne aanu thodu revision kari na પછી આગળ ચર્ચા વધારીએ. બેસિકલી ટુ ટર્ન્સ મોર વી વિલ ટોક ઓન ધીસ ટોપિક. તો ધ ફર્સ્ટ પોઈન્ટ વોઝ ગતિ કોને કહેવાય. સો આઈ વિલ ગિવ યુ ડેફિનેશન. જીવની વિશેષ અવસ્થાને ગતિ કહેવાય. જીવની વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન ધીસ ચેપ્ટર બીકોઝ આપણા ઇમેજિનેશનમાં આપણને ગતિ એટલે બાહ્યના સહયોગ, શરીર, ઘર, કુટુંબ, પરિવાર અને ધ આઉટર સિચ્યુએશન આપણે એને ગતિ માનીએ છીએ. મનુષ્ય ગતિનો જીવ કહીએ કે આપણને બહારની વસ્તુઓ દેખાય છે, પણ ગતિ ઇઝ એકચ્યુઅલી નોટ ધેટ. વી ડિસ્કસ ઓન થ્રી ટર્મ્સ, ગતિ, આયુ એન્ડ શરીર. ઇફ યુ રિમેમ્બર આપણે ત્રણને ડિફરન્ટ કહ્યા હતા બીકોઝ વી આર વેરી ડિફરન્ટ ફ્રોમ ઇચ અધર. ઇવન ધો વે આર સ્ટેઇંગ ટુગેધર, પેરેલલ ચાલે છે, પણ ગતિ, આયુ અને શરીર આ ત્રણે અલગ છે. હવે તમે ગતિની આગળ મનુષ્ય ગતિ, મનુષ્ય આયુ અને મનુષ્ય શરીર, નારક ગતિ, નારક આયુ, નારક શરીર, તિર્યન ગતિ, તિર્યન આયુ, તિર્યન શરીર, દેવ ગતિ, દેવ આયુ, દેવ શરીર, એવી રીતના અલગ કરીને સમજવાનું છે. પણ બેસિકલી આપણે પહેલા ત્રણ ટર્મ સમજાવવા જોઈએ. વોટ ઇઝ ગતિ, વોટ ઇઝ આયુ એન્ડ વોટ ઇઝ શરીર, અને ત્રણેયના રોલ શું છે અને ત્રણેયમાં કયો કર્મ નિમિત્ત છે. ચલો, નાઉ વી બિગિન ધ લેક્ચર વિથ અગેન ધ ડેફિનેશન ઓફ ગતિ. કે ગતિ કોને કહેવાય. હવે સૌથી પહેલા આપણે વર્ડ સમજી રહ્યા છે ગતિ, પછી આપણે સમજશું આયુ અને પછી શરીર. તો ગતિ કોને કહેવાય? તો જીવની અવસ્થા વિશેષને, વિશેષ અવસ્થાને ગતિ કહેવાય છે. સો ગતિ ઇઝ વિધિન જીવ, જીવના એ પ્રકારના પરિણામ, જીવની વિશેષ અવસ્થા. અવસ્થાનો આપણે અર્થ કર્યો હતો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અવસ્થા? અવસ્થા એટલે પર્યાય, અવસ્થા એટલે જીવના ભાવ. વેરી સિમ્પલ લેંગ્વેજ યુ ટોક, જીવની વિશેષ અવસ્થા એટલે એના પર્ટિક્યુલર એ પ્રકારના ઇમોશન્સ, એનું થિંકિંગ, એના ફીલિંગ્સ, એના પરિણામો, એના ભાવો, એનું નામ ગતિ છે. જેવી રીતે આપણે કે મનુષ્ય ગતિ, આપણે કહીએ ને મનુષ્ય ગતિ, ધેટ મીન્સ કે જીવની અંદરમાં મનુષ્ય સંબંધી પરિણામ ચાલે છે. કયા પરિણામ ચાલે છે, કઈ ગતિ ચાલે છે? ગતિનો અનેક અર્થ થાય. ગતિ છે પરિણામ, ગમન, ગમન ટુ મૂવ ફોરવર્ડ. જીવ પોતાના પરિણામમાં આગળ વધે છે. બીકોઝ જીવ અનાદિ અનંત છે, તો અનંતકાળ રહેવાનો છે, તો એ એના જ પરિણામમાં ગમન કરી રહ્યો છે. બરાબર છે? તો એ જે અંદરમાં જે મનુષ્ય સંબંધી પરિણામ ચાલે છે, હમણાં આપણે મનુષ્ય ગતિ આપણા અંદરમાં ચાલી રહી છે, એટલે મનુષ્ય સંબંધી વ્યવહાર, મનુષ્ય સંબંધી પરિણામ, એને કહેવાય મનુષ્ય ગતિ. હવે બીજું મનુષ્ય આયુ, હવે એમાં આપણે શું લીધું હતું લાસ્ટ ટાઈમ? વી હેવ સ્પોકન અબાઉટ ધીસ ઇફ યુ રિમેમ્બર. મનુષ્ય આયુમાં શું લીધું હતું? કે જયારે જીવ ચાલથી મળીને, મરીને એટલે સમજો, જીવ ચાલથી મરીને એટલે કોઈ બીજી ગતિમાંથી, જયારે જીવ મનુષ્ય ગતિમાં આવે છે અને એની સાથે સાથે મનુષ્ય ગતિમાં આવે છે, તેના અંદરમાં મનુષ્ય ગતિના પરિણામ ચાલુ થાય છે. તો મનુષ્ય ગતિના પરિણામ ચાલુ થશે, એની સાથે સાથે એને બાહ્યમાં આ મનુષ્ય શરીર મળશે. હવે એ જે આત્મા બીજે ક્યાંયથી આવ્યો અને આ મનુષ્ય શરીરમાં એની એન્ટ્રી થઈ, તો હવે આ મનુષ્ય શરીરમાં આત્મા કેટલો ટાઈમ રહેશે, ધેટ ટાઈમ પીરિયડ ઇઝ ડિસાઇડેડ બાય મનુષ્ય આયુ. ધ ટાઈમ પીરિયડ ફોર આત્મા ટુ સ્ટે ઇન અ પર્ટિક્યુલર શરીર ઇન વિચ આત્મા હેઝ એન્ટર, લીવિંગ વન શરીર એન્ડ એન્ટરિંગ ઇન ટુ ધ અધર શરીર. એક શરીરને છોડ્યું અને બીજા શરીરમાં આવ્યું. તો જે શરીરને છોડ્યું ત્યાંનું આયુ પૂરું થયું, એટલે ત્યાં આત્માનું એ શરીરમાં રહેવાનો ટાઈમ પૂરો થયો. સમજાય છે શું બોલું છું? અને હવે આ શરીરમાં આવ્યો આત્મા, મનુષ્ય શરીરમાં આવ્યો, હવે મનુષ્ય શરીરમાં આવ્યો તો મનુષ્ય શરીરમાં આત્મા કેટલો ટાઈમ રહેશે, ધેટ ટાઈમ ફેક્ટર ઇઝ ડિસાઇડેડ બાય મનુષ્ય આયુ કર્મ. આયુ કર્મ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ કર્મ, આઠ કર્મ છે ને, તો આયુ કર્મ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ કર્મ, અને ધેટ કર્મ ડિસાઇડ કે આત્મા એ શરીરમાં, જે શરીરમાં ગયો એ શરીરમાં કેટલો ટાઈમ રહેશે. કોઈ પણ શરીરમાં કોઈ પણ શરીરમાં આત્મા જાય એનો ત્યાં રહેવાનો એક ટાઈમ હોય. એક ટાઈમથી વધારે આત્મા ન રહી શકે, એનો મિનિમમ ટાઈમ, એનો મેક્સિમમ ટાઈમ અને એનો મધ્યમ કાળ, એટલે મિનિમમ અને મેક્સિમમની વચ્ચેનો કાળ. ધેટ ઓલ ઇઝ ફિક્સ, ધેટ ઓલ ઇઝ ડિસાઇડેડ કે કયો આત્મા કયા શરીરમાં કેટલો ટાઈમ રહેશે, એના પ્રીવિયસ બર્થમાં ડિસાઇડ થઈ જાય છે. મને સમજાય છે? આપણે આ શરીરમાં આવ્યા, હવે આ શરીરમાં આપણે બધા કેટલો ટાઈમ રહેશું, કોઈ 50 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 40 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 80 વર્ષ, તો કેટલો ટાઈમ રહેશું, ધીસ હેઝ બીન ડિસાઇડેડ ઇન અવર પ્રીવિયસ બર્થ. પહેલાના ભાવમાં એ ડિસાઇડ થઈ જાય. હવે એની આખી મેથડ, એનું આખું ફંક્શન ઇઝ ડિફરન્ટ, અને ઇટ ઇઝ રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ, વી વિલ અન્ડરસ્ટેન્ડ આગળ. પણ આપણે હમણાં ખાલી વાત કરી રહ્યા છીએ બેઝિક ટર્મ્સની, બરાબર છે? હવે શું વાત આવી કે મનુષ્ય ગતિ એટલે જીવની વિશેષ અવસ્થા, એટલે જીવના પરિણામ, મનુષ્ય જેવા, મનુષ્ય જેવું ખાન પાન, વિચાર, થિંકિંગ, એટીટ્યુડ, તો એ જે પણ છે એને કહેવાય મનુષ્ય ગતિ. તો જીવ હમણાં મનુષ્ય ગતિ રૂપે પરણી રહ્યો છે, એના અંદરમાં મનુષ્ય ગતિના પરિણામ ચાલી રહ્યા છે. હવે એ મનુષ્ય ગતિના પરિણામમાં એ સારા પરિણામ એટલે શુભ પરિણામ કરે છે, તો એને શુભ કર્મ બંધાય છે. મનુષ્ય ગતિના પરિણામમાં એ અશુભ પરિણામ કરે છે, તો એને અશુભ કર્મ બંધાય છે. અને મનુષ્ય ગતિના પરિણામમાં એ શુભ અને અશુભ પરિણામથી રહિત શુદ્ધ પરિણામ કરે છે, સમ્યક રચનનો પરિણામ કરે છે, તો એને કર્મ બંધાતા નથી. તો વી આર થ્રી ઓપ્શન પરિણામમાં. હવે આપણે થોડો વિચાર કરીએ તો મેક્સિમમ ટાઈમ આપણે શુભ અશુભ અને શુદ્ધમાં ક્લાસિફિકેશન કરીએ તો મેક્સિમમ ટાઈમ આપણે હમણાં અશુભ પરિણામમાં રહીએ, મેક્સિમમ ટાઈમ ઓફ ધ ડે. તો હવે વિચારતા લોજિક થી કે અશુભ પરિણામ ચાલે છે તો અશુભ કર્મનો બંધ થશે, અને અશુભ કર્મ બંધાશે તો આગળ અશુભ કર્મનો ઉદય આવશે. તો એ આખો સાયકલ ચાલ્યા કરે છે જે આપણે તત્વમાં પણ શીખ્યા હતા. તો ત્રણ વર્ડ ક્લિયર થઈ ગયા, મનુષ્ય ગતિ, મનુષ્ય આયુષ અને મનુષ્ય શરીર. પ્રેક્ટિકલી આ શરીર છે એ મનુષ્ય શરીર છે, બરાબર છે, જે જળ જે કુદકલનું બનેલું છે, નોન લિવિંગ સબસ્ટન્સ છે, બરાબર છે. તો એ જે આ પેકિંગ કેવો તમે કે જે શરીર કો તમે, તો હમણાં કર્યું છે તો કે મનુષ્ય શરીર છે, બરાબર. તો આ એક કોન્સેપ્ટ ક્લિયર થયો બધાને. તો હવે આપણે આગળ વધીએ. હવે બે વસ્તુ કહીએ, એક તો આપણે ગતિ કોને કહેવાય અને એમાંથી આપણે ત્રણ વર્ડ કહ્યા, ગતિ આયુ અને શરીર. લાસ્ટ ટાઈમ આપણે એક વાત કહી હતી, તમને યાદ હોય તો આપણે એક વાત કહી હતી કે એ મનુષ્ય આયુ કે કોઈ પણ આયુ ક્યારે ચાલુ થઈ જાય છે, પ્રીવિયસ પૂરું થાય છે, બીજું નવું આયુષ ક્યારે ચાલુ થઈ જાય છે, વિગ્રહ ગતિના પહેલા સમયથી, ચોથા સમયથી નહીં, ચોથા સમયમાં તો બીજા શરીરમાં એન્ટર કરે છે. સો વી હેવ સ્પોકન અબાઉટ વિગ્રહ ગતિ એન્ડ વી હેવ અન્ડરસ્ટુડ વોટ ઇઝ વિગ્રહ ગતિ. વિગ્રહ ગતિ એટલે કે આત્માનો એ જ ગતિમાંથી બીજી ગતિમાં, એક ભાવમાંથી બીજા ભાવમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં આવવાનો ટ્રાવેલિંગ પીરિયડ, ટ્રાવેલિંગ ટાઈમ, દેટ ઇઝ કોલ્ડ વિગ્રહ ગતિ. હવે ટ્રાવેલિંગ ટાઈમ મેક્સિમમ ફોર સમય, ફોર્થ સમય પહેલું શરીર છોડીને બીજા શરીરમાં આવી જશે. ફોર્થ સમયમાં કેટલા સમયમાં, તો કે ચોથા સમયમાં. સમય, સમય કહું છું, કલાક નહીં, દિવસો નહીં, સમય. ફોર્થ સમયમાં આત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં આવી જાય. હા, હવે જ્યારે એ વચ્ચે છે, એક શરીર છોડી દીધું અને બીજું શરીર હજી મળ્યું નથી, એની વચ્ચેનો જે કાળ છે એ કાળમાં કોઈ શરીર નથી બહારમાં, પણ એનું જે શરીરમાં એન્ટર થવાનું છે એનું આયુ ચાલુ થઈ જાય. મનુષ્ય શરીરમાં આવવાનો છે તેનું મનુષ્ય આયુ વિગ્રહ ગતિના પહેલા સમય ચાલુ થઈ જાય. દેવગતિમાંથી અહીંયા આવ્યા આપણે, તો દેવગતિમાં આયુ પૂરું થઈ ગયું. આયુ પૂરું થઈ ગયું એટલે શરીર છૂટી ગયું, શરીર અને આયુ સાથે સાથે ચાલે. પોઈન્ટ મેં છે, આયુ પૂરું થયું, એનો જે કાળ હતો આયુ કર્મનો એ પૂરો થઈ ગયો. એટલે દેવગતિમાં 10,000 વર્ષનું આયુ લઈને જીવ ગયો, તો 10,000 વર્ષ રહ્યો દેવ શરીરમાં, દેવગતિના પરિણામ અને દેવ આયુ. તે 10,000 વર્ષનું આયુ પૂરું થઈ ગયું, તો જે સમયે આયુ પૂરું થશે એ સમયે આગળ પાછળ પણ નહીં, જે સમયે આયુનો છેલ્લો નિષેધ થયો, છેલ્લો પાર્ટિકલ આયુ કર્મનો છેલ્લો પાર્ટિકલ થયો, એ જ સમયે એ શરીર છે એ શરીર છૂટી જશે. યુ આર પ્રેક્ટિકલી વી કેન અન્ડરસ્ટેન્ડ સો વેલ કે શરીર અને આત્મા જુદા છે અને એનો રહેવાનો કાળ એક ફિક્સ છે, અને દેટ ઇઝ ડિસાઇડેડ બાય આયુ કર્મ, અને આયુ કર્મ ઇઝ ડિસાઇડેડ બાય જીવના પરિણામ. અલ્ટિમેટલી તો બધું જીવના પરિણામ પર છે. આયુ કર્મ ઇઝ ડિસાઇડેડ બાય જીવના પરિણામ. કયા શરીરમાં જશે, કેવું શરીર મળશે, જીવના પરિણામ. અને એ કઈ ગતિમાં જશે, જીવના પરિણામ. અને એમાં પણ એ કયા ક્યાં જન્મ લેશે, ગરીબ ઘરમાં, અમીર ઘરમાં, મિડલ ક્લાસમાં, હાયર ક્લાસમાં, લોઅર ક્લાસ, કયો કુળ મળશે, કયો ધર્મ મળશે, કયા માતા પિતા મળશે, કયા સહયોગ મળશે, બધું ડિસાઇડ થાય છે જીવના પરિણામના આધારે. એવરીથિંગ ઇઝ ઓન અવર પરિણામ. સો આપણે જે કર્મને બ્લેમ કરીએ છીએ, કર્મને દુઃખનું કારણ માનીએ છીએ, એ રોંગ છે. એ કર્મ દુઃખી કરે છે, મારા કર્મ નો ઉદય છે, મારા કર્મ મને યાદ કરે છે, એ બિલકુલ રોંગ છે. કારણ કે કર્મ ને ડિસાઇડ કરવા વાળો જીવ છે, જીવ ના પરિણામ છે. તો એ 10,000 વર્ષ નું આયુ પૂરું થયું તો એ જીવ જ્યાંથી જે દેહ શરીર માં હતો દેહ આયુ ચાલતું હતું. આયુ કર્મ છે ને, ચાર ભેદ છે, દેહ આયુ મનુષ્ય આયુ ને નામ જ છે એવા દેહ આયુ મનુષ્ય આયુ સિરિયન્સ આયુ નરક આયુ. તો એ દેહ ગતિ નું આયુ ચાલતું હતું તો એ 10,000 વર્ષ નું પૂરું થયું. અને પૂરું થયું એ સમય દેહ ગતિ નું શરીર છૂટી ગયું, અને છૂટી ગયું તો હવે આત્માની સંતાન ટુ ટ્રાવેલ ફ્રોમ વન ગતિ ટુ બીજે ગતિ, વન ભવ નેક્સ્ટ ભવ, બરાબર છે. હવે એ છે આ લોક માં ટ્રાવેલિંગ ઇઝ ઇન ધીસ લોક ઓનલી. આત્મા કે નોટ ગોઈંગ અલોક, કારણ કે લોક માં 6 દ્રવ્ય છે. લોક માં આ 4 ભવ ગતિ બની છે, ઉપર છે દેવ ગતિ એક સામાન્ય, નીચે નરક ગતિ, મનુષ્ય ગતિ, સિરિયન ગતિ. તો જ્યાં પણ ગતિ અહીંયા અહીંયા અંદર અંદર જ કરે છે. તો દેટ ટાઈમ પીરિયડ ઇઝ કોલ્ડ વિગ્રહ ગતિ, અને દેટ ઇઝ મેક્સિમમ ફોર સમય, બરાબર છે. બે સમયમાં પણ પહોંચી જાય, ત્રણ સમયમાં પણ પહોંચી જાય, એક સમય પણ પહોંચી જાય, પણ મેક્સિમમ અગર લાગે તો ચોથા સમય તો એ નેક્સ્ટ ન્યુ શરીરમાં આવી જાય છે, બરાબર છે. આટલું સમજાયું એકદમ ક્લિયર? તો ત્રણ વર્ડ ક્લિયર થઈ ગયા. કયા ત્રણ વર્ડ ક્લિયર થયા? ગતિ, આયુ અને શરીર, બરાબર છે. હવે શરીર આપણે કેટલા બદલ્યા? તો કે અનંત. ગતિના ભાવ તો કે અનંત થયા, અને આયુ પણ અનેક શરીરમાં જઈને આયુ પણ પૂર્ણ થયા. ચલો હવે એ બધું છોડીને હવે આપણે આગળ વધીએ. એટલે આ બે ટોપિક થયા. હવે આપણે મનુષ્ય ગતિ ઉપર આવ્યા હતા, અહીંયા આપણે ડેફિનેશન લખી હતી. હવે આપણે આગળ વધવાનું છે. આજે આપણે મનુષ્ય ગતિ પછી આજે નરક ગતિ કરવાની છે. મનુષ્ય ગતિને આપણે ડિવાઈડ કરીએ બે મિનિટમાં. એમાં આપણે બે વસ્તુ શીખ્યા હતા, એક એની ડેફિનેશન અને મનુષ્ય ગતિમાં એ ભાવમાં જીવ કેવા પરિણામથી જાય છે એ આપણે જોયા હતા. બે રીઝન કે જીવને મનુષ્ય ગતિ મળે છે, તો બે કારણ આપણે જોયા હતા. હવે સૌથી પહેલા તો આપણી ડેફિનેશન શું આવી છે? ડેફિનેશન જબ જીવ, જબ યહ જીવ. બાકી જો ડેફિનેશન લાસ્ટ ટાઈમ આપણે કહી દીધી, મને આખું નરક ગતિ આજે કરવું છે. જો હવે જબ યહ જીવ કહી છે મરકર, હિન્દી તો સમજાય ને બધા. જબ યહ જીવ કહી છે મરકર મનુષ્ય આયુ, કહી છે મરકર કેમ લખ્યું? કારણ કે મનુષ્ય ગતિમાં જીવ ચારે ગતિમાંથી આવી શકે છે. એ પણ બધી સિસ્ટમ છે, એ પણ આપણે શીખતા જવું કે કઈ ગતિમાંથી જીવ કઈ ગતિમાં જઈ શકે, કઈ ગતિમાંથી કઈ ગતિમાં ન જઈ શકે, ઓલ ધેટ ઇઝ ઓલસો ધેર. બટ નાઉ વી આર જસ્ટ ક્લિયરિંગ અબાઉટ મનુષ્ય ગતિ, બીકોઝ વી આર ટોકિંગ અબાઉટ મનુષ્ય ગતિ. તો જબ યહ જીવ કહીં સે મરકર, એનો મીનિંગ શું થયો ઓનમ? કે કોઈ પણ ગતિમાંથી જીવ મનુષ્ય ગતિમાં આવી શકે, એટલે કે નરક માંથી જીવ મનુષ્યમાં આવી શકે, દેવ માંથી જીવ મનુષ્યમાં આવી શકે, પીરિયડ માંથી જીવ મનુષ્યમાં આવી શકે, અને મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકે. ઘણા ને આમાં કન્ફ્યુઝન છે કે મનુષ્ય મરીને પાછો મનુષ્ય થઈ શકે, મનુષ્ય મરીને પાછો મનુષ્યનો ભાવ મળે. એક મનુષ્યનો ભાવ પૂરો થયો તો તરત પાછો બીજો મનુષ્યનો ભાવ થઈ શકે? તો કે થઈ શકે, બરાબર છે. તો આ ક્લિયર થઈ ગયું. જબ યહ જીવ કહી છે મરકર મનુષ્ય આયુ, મનુષ્ય આયુ મનુષ્ય ગતિ આદિ કર્મ કે ઉદય ને મનુષ્ય ગતિ ને જન્મ લેતા હૈ, મનુષ્ય શરીર ધારણ કરતા હૈ. ત્રણે વડ આવી ગયા. મનુષ્ય શરીર ધારણ કરતા હૈ, મનુષ્ય ગતિ ને જન્મ લેતા હૈ, ઓર મનુષ્ય આયુ કે સાથ આતા હૈ. તો આયુ ગતિ અને શરીર સાથે જાય છે, બરાબર. તો એવા જીવને શું કહેવાય છે? એવા જીવને મનુષ્ય ગતિનો જીવ કહેવાય છે. આટલું સમજાયું, એકદમ ક્લિયર થયું, બરાબર છે. આયુ અને શરીર બહારની વાત છે, અને ગતિ આત્માના પરિણામ છે. ઇફ યુ વોન્ટ ટુ ડિફરન્શિએટ લાઈક ધીસ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ત્રણ વાત આવી હતી ને, આયુ અને શરીર એક બહારની વાત છે, પરદ્રવ્ય છે. મનુષ્ય આયુ નામનો કર્મ તો કે પરદ્રવ્ય છે, અને મનુષ્ય શરીર તો કે પરદ્રવ્ય છે. પણ એના લગતી આત્માનો જે પરિણામ થાય છે એ જીવના પરિણામ છે, બરાબર છે. હવે અમે એક વાત સમજીને આગળ વધીએ કે જીવના મનુષ્ય ગતિના પરિણામથી નવા કર્મો બંધાય. આ શરીરથી કર્મો નથી બંધાતા, पॉइंट समझ गया, वो इम्पोर्टेंट पॉइंट। शरीर थी कर्म नहीं बनता था, शरीर नहीं क्रिया था, यहाँ भी कर्म नहीं बनता था। पॉइंट समझाई थे, जीव इतना शरीर नहीं क्रिया चाले थे, अर्घ चढ़ावानी आ हैंड नहीं क्रिया, अर्घ चढ़ावानी क्रिया चाले थे, पूजा नहीं क्रिया चाले थे, पूजा नहीं क्रिया चाले थे, तो दिस इज हाथ नहीं क्रिया, शरीर नहीं क्रिया। अरे शरीर नहीं क्रिया बाहर की जो तो हमारा शुभ छे सारी छे, पर परिणाम अंदर मां चालता हो खोटा, तो कर्म कयो बंदा है। पॉइंट समझाई थे, शरीर की क्रिया चाली रही थी सारी, अने एक समय परिणाम चाली रहा थे खोटा, कोई पर गुस्सा आ रहे हो कई बात याद आ रही है, कठाई खाई रहे हो एम लगे थे कितनी लंबी लंबी पूजा करे थे यार संडे का, कोई पर एक खोटा भाव चाली रहा थे ख्याल आ रहे थे, तो एक परिणाम थी एक समय कर्म बन जाए थे, सारी क्रिया कई थे इम्पोर्टेंट, क्रिया भी कर्म ने बन लगी थी, तो कर्म नो बंद परिणाम की खाए आटलू समझा लू, तो आ अपने बात आम समझ मतलब बे रीजन गया लीजा था। चलो पे आगे बढ़े, बे रीजन गया लीजा था अपने अल्प आरंभ अने अल्प परिग्रह, बे शब्द अल्प आरंभ अने अल्प परिग्रह ए मनुष्य गति ना बदनु कारण है। समझाई है, अल्प आर कयो जीव मरी ने मनुष्य में आवशे तो एक कोई ना बहु में अल्प आरंभ अने अल्प परिग्रह ना अने हजी ने सीजन आयु तू तमने याद हो तो स्वभाव नी सरलता, दिस इज वेरी इम्पोर्टेंट, स्वभाव नी सरलता, जे जीव सरल स्वभावी है समझाए, वक्र स्वभावी नहीं, खोटो स्वभाव नहीं, समझाए कि खोटा परिणाम नहीं, मायाचारी का परिणाम नहीं, तीव्र कठाई का परिणाम नहीं, पर सरल स्वभावी है, तो एवं कोई परिणाम में कोई गति में तैयार होते तो मरी ने मनुष्य गति में होता, तो त्रण रीजन तो कामें मनुष्य गति, अरे बोलो अल्प आरंभ, अरे आरंभ सीखा था भूमि वॉट एड यू लर्न आरंभ, अल्प आरंभ एटले कि मंद दिखाई एम समझे समझाए, अल्प आरंभ एटले मंद दिखाई थी, बहु आरंभ एनी सामे बहु आरंभ, बहु आरंभ एटले तीव्र दशा, तीव्र विकल्प अंदर में एक प्रति एक प्रति कंटिन्यूसली विकल्प नो व्यापार विकल्प की जाड़ चलती है कंटिन्यूसली अने मतलब तीव्र, तो ये बहु आरंभ अने अल्प आरंभ एटले मंद दशा। अल्प परिग्रह संतोषी जीव संतुष्ट, पॉइंट समझाई थे, तो ये अल्प परिग्रह अने अल्प आरंभ अने स्वभाव की सरलता वालो जीव मनुष्य गति नु बंद करे छे अने ये मनुष्य गति में आवे छे, साथे तू शिक्षामां कि मनुष्य गति में कोण आवी सके तो कि चारे गति ना जीवो आवी सके, एनो मतलब ए थयो कि कोई सीरियस नो जीव होय तो ए पण अल्प आरंभ अल्प परिग्रह अने स्वभाव नी सरलता आमांथी कोई पण एक परिणाम होवा जोईए, त्रणे नेसेसरी नथी कोई पण एक परिणाम होवा जोईए, अने त्यां सीरियस नो जीव छे अने बाह्य में तो कोई परिग्रह नथी वस्तुओ नथी आपणा जीवी, पॉइंट समझाए थे, हमें अंदर में एक परिणाम में शांति है तो ये जीव मनुष्य गति में आई सके बराबर है, ये रीतना नरक गति में कि तुम जीव मनुष्य गति में आई बराबर है, नरक गति में की तुम्हें कोई एग्जाम्पल याद आ रहे थे कि हमारा हमें नरक में की कोई मनुष्य खावानो है क्षेणिक राजा, क्षेणिक राजा ना जीव हमारा नरक में है, पहला मनुष्य में हता क्षेणिक का बहु माती मनुष्य बहु माती नरक में गया, नरक में की मनुष्य मनुष्य में की भगवान, समझाई है, तो ए प्रमाणे जीव नु गमन गति परिणमन एक माती ईजा मा चाले चलो हवे आपणे आवी जईए नरक गति, बहु बधी वातो छे नरक मा आपणे नरक गति संबंधी वात चालू करीए, तो सौथी पहेला नरक गति नी आपणे वात करीए तो पहली भाषा तमे समझी लेजो, चलो एक वार बोली दऊं छुं क्लियर थई जशे, नरक गति नी डेफिनेशन बराबर छे, नरक गति कोने कहेवाय सेम छे खाली हवे डिफरेंट वर्ड मां आवशे जे गति नी वात करे, ज्यारे कोई हवे जो थोड़ो डिफरेंट छे नरक गति मां शुं लिख्युं छे, ज्यारे कोई मनुष्य के तिर्यंच गति नो जीव, પહેલા આપણે શું લખ્યું હતું? પહેલામાં મનુષ્ય ગતિની પહેલી વાક્યમાં શું લખ્યું હતું? કહી સે ભી મરત. હવે ક્યાં કહે રે કે જબ કોઈ કહી સે ભી મરત નહીં, મનુષ્ય મેં સે યા ક્લિયરન્સ મેં સે. તો ઇસકા મતલબ ક્યા હુઆ કે નરક ગતિમાં કોણ આવે છે, નરક ગતિમાં કોણ જઈ શકે છે? તો કે મનુષ્ય અને તિર્યન ગતિનો જીવ જ નરકમાં જઈ શકે છે. નારકી મળીને નરકમાં જન્મ ન લઈ શકે. એટલે નારકી મળીને પાછું નારકી ન થાય, નરકના ભવ પછી પાછું તરત નરકનો ભવ ન આવે. એટલે પેલી તો કેમ કાવ્ય અવસ્થા છે, અમારે કોઈ કેમ ને લોજિક નથી. નરકમાંથી મળીને નરકમાં ન જાય અને નરકમાંથી મળીને જીવ સ્વર્ગમાં ન જાય. સિમિલરલી સ્વર્ગમાંથી જીવ નરકમાં નહીં આવે, નરકમાંથી જીવ નરકમાં નહીં આવે. તો નરકમાં કોણ આવશે? મનુષ્ય અને સિરિયન્સ નો જીવ. અહીંયા જે આપણને દેખાય છે બે ગતિના જીવો, આપણે બધા મનુષ્ય છે અને જે આપણને સિરિયન્સ ગતિના જીવો દેખાય છે એ બે ગતિના જીવ મળીને નરકમાં જઈ શકે. ક્લિયર થયું? બરાબર છે. આપણે હમણાં જ વાત કરી કે ક્ષણિક રાજાએ નરકમાં જવાના પરિણામ મનુષ્ય ગતિમાં કહેલા. આપણે વાત કરી ને કે કઈ ગતિમાં જવાના છે, તો પ્રીવિયસ ગતિમાં નક્કી કરે છે. એમાં કેટલું આવ્યું? પ્રીવિયસ ગતિ. એમાં કઈ નરકમાં જશે? પ્રીવિયસ ગતિ. એમાં ક્યાં રહેશે? પ્રીવિયસ ગતિ. શું મળશે? પ્રીવિયસ ગતિમાં નક્કી થાય છે, ક્યાં જયા પછી નહીં. તો ક્ષણિક રાજા બધું અહીંયા નક્કી કર્યું. ક્ષણિક રાજાનો ભવ, મનુષ્યનો ભવ એકદમ સુપર એક્ઝામ્પલ છે તમને બેસી જશે. તો ક્ષણિક રાજાએ ક્ષણિકના ભવમાં રાજા હતા, બોલો રાજા હતા, અને ક્ષણિકના ભવમાં એને એવા પરિણામ કહેલા ખોટા, સમજાય છે? અને એ પરિણામથી એને કર્મ બંધાયો નરક ગતિ, નરક આયુનો, નરક શરીરનો આખું પેકેજ સાથે બંધાય છે. તમે બારમાં બધું પેકેજ લો ને બિલમાં, ભાઈ સમજાય છે? તો આખું પેકેજ સાથે બંધાય છે, આયુ પરિણામ અને શરીરનું સંયોગનું બધું બધું ત્યાં બંધાય છે. તેને ત્યાં બાંધ્યું. શું કરીને બાંધ્યું? કેવા પરિણામ લઈને નરકનું આયુ બાંધ્યું? ક્ષણિકે, ક્ષણિક રાજાએ વિચાર કરો કે જે તીર્થંકરનો જીવ થવાનો છે, તીર્થંકર થઈને મોક્ષી જવાનો છે, એ નરક ગતિનું આયુ બાંધી રહ્યો છે. એના પરિણામમાં એ લાઈન હમણાં એ છે. આગળ તીર્થંકરના પરિણામ આવશે, આગળ મુનિ અવસ્થાના પરિણામ આવશે, સમ્યક દર્શનના પરિણામ આવશે. પણ એ ટાઈમે તો કે એ ટાઈમે નરકમાં જવાના પરિણામ કરી રહ્યા છે. હવે ઇમેજિન કરો કે નરકમાં જવાના પરિણામ કેવા હશે, તો કે અત્યંત અશોક, તીવ્ર કસાળીના પરિણામ. નરકમાં કોણ જાય કે જે તીવ્ર કસાળી છે? અને એક આપણે પહેલા એની વાત કરીએ કે શું પરિણામ થયેલા કે નરકનું આયુ બાંધ્યું, તો કે મુનિ રાવજ હતા. ખબર છે ને આ તો બધાને સ્ટોરી, કોને નથી ખબર? હાથ ઉપર કરો, બધાને ખબર છે. તો બે મિનિટમાં પૂરું કરીશ. ભાવલિંગી મુનિરાજ, યશોધન મુનિરાજ ધ્યાન સદસ્યમાં બેઠા હતા, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવતા હતા. ભાવલિંગી સંત સાચા મુનિરાજ વન જંગલમાં બેઠા હતા અને એ મુનિરાજ ઉપર એ સ્ટોરી બહુ લાંબી છે, આગળ પાછળ નથી કહેતી. એમની પત્ની ચેનારાણી જૈન ધર્મની શ્રદ્ધાળુ અને આ જૈન ધર્મના વિરોધી, જે તીર્થંકર થઈને મોક્ષે જવાના છે એ ભવમાં જૈન ધર્મના વિરોધી, ઘોર વિરોધ, સમજાય છે? તો એમને યશોધર મુનિરાજ ઉપર ઘોર ઉત્સર્ગ કર્યો, મરેલો સાપ ફેંક્યો. પહેલા તો જીવતા પ્રાણીઓ, જીવતા જંગલી જાનવરોને દોડાવ્યા મુનિરાજ ઉપર ઉત્સર્ગ કરવા માટે. વિચાર કરો કેવા પરિણામ. એ જાનવર ભલે એ ક્રૂર પરિણામી હતા, તો પણ મુનિરાજની શાંત અને સૌમ્ય મુદ્રાને જોઈને મુનિરાજની પાસે જતા બધા મુનિરાજની સામે શાંત થઈને બેસી હતા. હી ટ્રાઈડ અ લોટ, પણ કોઈ જીવતા જાનવરે એમના ઉપર ઉત્સર્ગ ન કર્યો. વિચાર કરો. એટલે માટે મરેલો સર્પ નાખ્યો, સર્પ મરેલો હતો, કીડીઓએ ઘર કરી લીધું, શરીર આખું તૂટી ગયું, જે થયું એ બધું આપણને ખબર છે. ત્રણ દિવસ પછી આવ્યા, ઉત્સર્ગ દૂર કર્યો, પાણી પાણી થઈ ગયા. પણ એ સમયે જે ઉત્સર્ગનો ભાવ કર્યો, તીવ્ર કસાળીનો ભાવ છે, આપણે કરી લઈએ છીએ ભાવ, ખ્યાલ આવે છે? मांस आदि नु भक्षण, मदिरा पान नु भक्षण, दारू आदि नु भक्षण, अपक्ष भक्षण, जेवा तीव्र हिंसा थाय छे एवा खाद्य पदार्थो नु भक्षण, ए भक्षण करवाथी जीव नरक मां जाय छे, ए नरक गामी जीव छे एम लई पूछा। अने आवा प्रकार ना परिणाम जेवा देव शास्त्र गुरु नी अर्थात्मा ने विराजना करे तो एवा परिणाम करीने ए समय क्षणिक राजाए सातमी नरक नु आयु बने અને 33 સાગર ની સ્થિતિ, સાતમી નરક અને 33 સાગર નું આયુ, અને એના પેકેજમાં એને નપુસક, અશુભ નપુસક શરીર અને આખું બધું મળ્યું। તો ચલો હવે આપણે એક પોઈન્ટ લઈએ નરકમાં, તો કે શું આવ્યું, તો કે તીવ્ર નરકમાં જવાના કારણો। પેલા આપણે પરિભાષા જોઈ, પૂરી કરું પરિભાષા વાંચતા હતા ને, કોઈ જીવ મનુષ્ય કે તિર્યક ગતિમાં સ્થિત હોય અને ત્યાંથી મળીને તે નરક આયુ, નરક ગતિ આદિ કર્મના ઉદયમાં નરક ગતિમાં જન્મ લે છે અને નારકીનું શરીર ધારણ કરે છે, એને નરક ગતિનો જીવ નરક ગતિ કહેવાય છે। હવે ત્યાં એના પરિણામ કેવા ચાલુ થઈ જશે, ત્યાં જવા સાથે એના નરક ગતિ જેવા પરિણામ ચાલુ થઈ જશે, તીવ્ર થશે માર પાર। એક એક પોઈન્ટ લઈએ, ચલો હવે નરક ગતિ નું સૌથી પહેલો પોઈન્ટ આપણે લીધો કે ક્યાં જવાના કયા કયા પરિણામ છે, કયા પરિણામ થી જીવ નરક ગતિ માં જાય, ઘણા બધા તો આપણે લઈ લીધા। હવે એને શોર્ટ કરીને આપણે 3-4 પોઈન્ટ લખીએ તો બહુ આરંભ નરક ગતિ ને હવે લક્ષ્યમાં ફોકસમાં લેજો, ફોકસમાં રાખજો। પહેલા પરિભાષા કરી, પોઈન્ટ સૌથી પહેલા એવો ડેફિનેશન ઓફ નરક ગતિ, અને એમાં આપણે મેઇન શું લીધું, મનુષ્ય અને તિર્યક માંથી મળીને નરકમાં જાય છે, નારકી મળીને નારકી ન થાય, દેવ મળીને નારકી ન થાય। જસ્ટ શુડ બી વેરી ક્લિયર, આઈ આસ્ક યુ આફ્ટર સમ ટાઈમ, બરાબર યાદ રાખજો। અને બીજો પોઈન્ટ શું શીખ્યા આપણે કે નરકમાં જવાના પરિણામ કયા છે, તો બહુ આરંભ, બહુ મનીગ્રહ, કોઈ જીવ એટલો અસંતોષી હોય, આપણે કહીએ ગ્રીડી નહીં, ગ્રીડી નહીં, આ જોઈએ છે, આ જોઈએ, આટલું તો જોઈએ, આટલું તો જોઈએ, આનું આટલું કલેક્શન, આનું આટલું કલેક્શન, આખી જિંદગીમાં પહેરવાનો 5 જોડી કે 10 જોડી ચપ્પલ શૂઝ, પણ એના ગર્વ હોય એની માટે એની પાસે 100 જોડી ચપ્પલ, કેમ બહુ પડી ગયો પાણી સમજાય છે, એક એક વસ્તુમાં સમજો, બહુ આરામ અને બહુ પડી ગયો। મિલેર વસ્તુ કેટલી છે, આરંભ એટલે બહુ તીવ્ર કથા, જેમ ક્ષેમિક રાજા બહુ આરંભ એટલે તીવ્ર કથા, તીવ્ર અશુભ કથા, સમજાય છે, આને મારી નાખું, આને અંતર રાખું, જે આતંકવાદ જે અંદરમાં તીવ્ર કથાઈના પ્રણામ સાથે, સમજાય છે। હવે રાત્રિ ભોજન કરે છે, બરાબર છે, હવે એ આપણે કોઈ આપણે કે માંસ ભક્ષણ જેવું તીવ્ર પાપ નથી, સમજો છે, એમાં એમાં કોઈ એવું નથી કે નથી, પણ એના પરિણામમાં એમાં શું છે ખાવાનું, અરે બહુ ધરમ ધરમ, અરે શું એના જે અંદરના જે તીવ્રતા, ભલે ખાશે ખાલી એક વસ્તુ કે બે વસ્તુ, પોઈન્ટ સમજાય છે, પણ એની અંદરની જે તીવ્રતા જે કઠાઈની, જે ન ખાતો એને એને ઉડાવવાની, એની મસ્તી કરવાની, મજાક કરવાની, ધરમની મજાક, અરે આ તો બધું પહેલાના જમાનાની વાત છે, હવે કોણ હવે ચોવિયાર કરે છે, હવે ખાવો પીવો, હવે રાતના તો ખાવાનું કહે ને, ખાશે ખાલી એટલે જ વસ્તુ, કારણ ખાશે પણ નહીં ચલો, પણ એના જે ભાવ અંદરમાં થયા, જે જીવનમાં જે આચરણ સદાચાર શરણાયોગની વાતો આવી છે, સમજાય છે, જે ભક્ત ભક્તની વાતો આવી છે, એને બિલકુલ આપણે કહીએ ને સન્માન ન આપવું, માન ન આપવું, રિસ્પેક્ટ ન કરી, ઉડાવી દેવું એકદમ, ઓલ્ડ ઓલ્ડ ફેશન કહીને કે ઠીક છે આ બધું ટ્રેડિશનલ વાતો છે, પોતાના ખબર નહીં કેવા લોજિક છે બધા, જે આ બધા પરિણામ આપણે કરી રહીએ છીએ હસતા હસતા, પણ એના એક એક સમજો, એક એક પરિણામથી જીવ કરવો માંગી રહ્યો છે, અને ભોગવે છૂટકો છે, એનાથી કોઈ બચી નથી શકવાનો, વિચારી લેતા આપણી સામે જ છે, ક્ષણિક રાજાનો જીવ એને પરિણામ કર્યા પછી ભલે એ જ ભાવમાં થોડા ટાઈમમાં 3 દિવસ પછી, નોટ લોંગ ટાઈમ હોય તો 3 દિવસ પહેલા ઉપકર કર્યો, 3 દિવસ પછી આવ્યા પાછા સેના રાની સાથે, શી વોઝ સો કોન્ફિડન્ટ, હી વેન્ટ એન્ડ ટોલ્ડ, વેન હી વેન્ટ બેક હોમ હી ટોલ્ડ આફ્ટર 2 ડેઝ હી ટોલ્ડ, ઉપકર કર્યા પછી 2 કે 3 ડે હી ટોલ્ડ, મેં 3 દિવસ પહેલા તારા ગુરુ ઉપર હું ઉપકર કરીને આવ્યો છું, અને ક્યાંય સાપ કાઢીને ક્યાંય વયા ગયા હતા. આફ્ટર થ્રી ડેઝ ઇન સેલિંગ, એટલે બિચારા ત્રણ દિવસના એના પરિણામ એક આવ્યું અને પછી એ પરિણામ સ્ટીલ અન્ટિલ ઇઝ સેલિંગ ઇઝ વાઇફ અને શી સમ્યક દ્રષ્ટિ એન્ડ શી સો કોન્ફિડન્ટ વેન ઇઝ સેલિંગ હર કે ઉત્તર કરીને આવ્યો અને ક્યાંય વયા ગયા હશે. શી સેલિંગ સો કોન્ફિડન્ટલી કે અગર મારા સાચા ગુરુ છે, ભાવલિંગી સંત છે, આત્મજ્ઞાની સંત છે, તો ક્યાંય વયા જવાની તો અને સાપ કાઢી નાખવાની તો વાત દૂર છે. હી વિલ નોટ મૂવ અ ઇંચ, એક જગામાંથી હૈલા નહીં હોય. તમે જેમ મૂકીને આવ્યા છો એમ જ હશે અગર મારા સાચા ગુરુ છે. એન્ડ આફ્ટર થ્રી ડેઝ દે આર ગોઈંગ એન્ડ દે આર સીઈંગ અને હી ઇઝ લાઈક ઓ ગોડ, પશ્ચાતાપ થાય છે, આંખમાંથી આંસુ જાય છે, એટલું દુઃખ થાય છે અને મુનિરાજની આંખ ખુલે છે. પછી ઉત્તર દૂર કરે છે, સાફ કાઢે છે, એની આખી વિધિથી મુનિરાજના શરીરને શુદ્ધિ કરે છે. એન્ડ હી ઇઝ લાઈક, અને ત્યાં એટ ધેટ મોમેન્ટ મુનિરાજ ઉપદેશ આપે છે, આંખ ખુલે છે ત્યાં અને બેવને સમાન ઉપદેશ આપે છે. ઇવન તો હી ઇઝ નોઈંગ કે આ જીને ઉત્તર કહ્યો છે અને સમાન ઉદ્વેગ આપે છે. પોઈન્ટ સમજાય છે? અને ઉદ્વેગ સાંભળીને સૈનિકના જીવને ત્રણ દિવસ પછી ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાં સમ્યક દર્શન લે છે, ત્યાંથી પછી મહાવીર ભગવાનના સમોષણમાં જાય છે. કારણ કે ત્યાં મહાવીર ભગવાનનું સમોષણ વિચરતું હોય છે સૈનિકના કારણે. ખેડનાર અને એટલે મહાવીર ભગવાનના માસી, માસી માસી સમજાય ને, મહાવીર ભગવાનના માસી ક્રિષ્ના માતા ખેડના રાની અને સિસ્ટર, મહાવીર ભગવાનના મધર ત્રિશલા માતા અને એમના સિસ્ટર શેરના, તો એટલે માતા થયા મહાવીર ભગવાનના માતા શેરિકનો જીવ. અને પછી સમોસામાં જાય છે, ઓલ ધેટ એ તો છે જ બધું આવ્યું. પણ જે સમ્યક દર્શન કર્યું, નરક ગતિ અને નરક આયુ બંધાઈ ગયું, સાતમી નરકનું આયુ બંધાઈ ગયું હતું, તેત્રીસ સાગરનું આયુ બંધાઈ ગયું હતું. હા, ફરક એટલો કર્યો કે સમ્યક દર્શન થઈ ગયું, આખો ભાવ પલટાઈ ગયો, પશ્ચાતાપ થયું, પ્રતિક્રમણ કર્યું, દુઃખ થયું, ખેદ થયો અને પ્લસ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. અને ત્યાં સમોસરમાં જઈને તીર્થંકર કર્મ બાંધો, તો એ બધા ભાવથી જે કર્મ બંધાઈ ગયો હતો એમાં સાતમી નરકથી થઈ ગઈ સૈલી નરક. પણ નરકમાં તો જવું જ પડે, એટલો ચેન્જ થઈ ગયો પોતાના વર્તમાન ભાવોનું નિમિત્ત પામીને. કારણ કે કર્મ હજી ઉદયમાં નહોતો આવ્યો, હજી પડ્યો હતો. ઉદયમાં તો પછી આવશે ને, સૈનિકનો ભાવ પૂરો થશે પછી ચાલુ થશે. કારણ કે હજી તો મનુષ્ય ભાવ ચાલતો હતો એટલે કર્મ બંધાઈ ગયો હતો. નેક્સ્ટ ભાવનું બધું બંધાઈ ગયું હતું પેકેજ, તો એ બંધાઈ ગયું હતું એમાં ચેન્જીસ થયા સાતમી નથી પહેલી નરકમાં. અને આયુષ કેટલું ઓછું થયું ખબર છે કોઈને? ખબર છે? હા, વેરી ગુડ. 33 સાગર, યુ કાન્ટ ઇમેજિન કે એક સાગરમાં કેટલા વર્ષો, એક સાગરમાં કેટલા વર્ષો, ઇટ્સ બિયોન્ડ ઇમેજિનેશન. તો એના 33 સાગરનું આયુ વાયુ હતું, તો એનાથી થઈ ગયું 84,000 યર્સ. કેટલું થઈ ગયું? 84,000 યર્સ. એટલે આયુ ઘટી ગયું. એ નરકમાંથી સાતમીમાંથી પહેલીમાં આવ્યા, પણ એક વાર આયુ બંધાઈ જાય એ નહીં બંધાય, એ નિયમ છે. પછી ભલે તીર્થંકર થઈને જવાના છે ને, સમ્યક દર્શન લઈ લીધું ને, એ બધું પછી આવશે. સમજાય છે? એનું ફળ પછી મળશે, તીર્થંકરનું ફળ પછી મળશે. પણ હમણાં તો નરકનું આયુ ભોગવવું પડશે, એટલે 84,000 યર્સ સુધી જ્યારે. અને એનું પણ બધું કેલ્ક્યુલેશન છે, 84,000 ત્યાં રહેશે, ગયા અહીંયા આવશે, એ આખો કાળ ચક્રનું કેલ્ક્યુલેશન છે. વેરી સુપર, બટ આઈ એમ નોટ ગોઈંગ ઇન ધેટ ડિટેલ રાઇટ નાઉ. તો આપણે બે વાત શીખ્યા, એક તો નરક ગતિનું ડેફિનેશન, નરક ગતિમાં જવાના કારણ, બહુ આરામ એટલે વેરી ગુડ, બહુ આરામ એટલે જલ્દી જલ્દી તીવ્ર કરતા, અને બહુ ફરી ગયો ધીમી નહીં. સમજાય છે? એ શો અમારું આમ અમારું અરે ભાઈ બધું નીકળી જશે. ભાઈ સમજાય છે? તો બહુ આરામ, બહુ પરિગ્રહ, તીવ્ર કથાઈ ના પ્રણામથી જીવ નરક ગતિ, નરક આયુ, નરક શરીરનો બંધ કરે છે. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ, મિનિમમ મેક્સિમમ આયુ ઇન નરક. થર્ડ પોઈન્ટ, જલ્દી જલ્દી, મિનિમમ મેક્સિમમ આયુ ઇન નરક. Minimum? Huh? Very good, Shraddha. Minimum 10,000 years. If you go in Narak once, so minimum 10 years. 10 years. 10,000 years. Feel like that evolution that you come in. Just don't write or just don't register in your mind like that without understanding, without feeling. Connect the two. 10,000 years. In Narakma Gaya Pati Jeeve, minimum 10,000 years no aayegi to bhogau ki padasha. And the maximum is 33 saagar. Naya 10,000 years, have a next point. There are 7 purthuri niche. Now if you see the structure of the front lobe, so niche, apne madhi lobe maache to niche, don't say 7 narak. Saag narak nahi. सात पृथ्वी है, बराबर है? और ये पहली पृथ्वी है रत्न प्रभा नाम पर आया है बता सात पृथ्वी कितनी पृथ्वी है अधो लोक मध्य लोक ऊर्ध्व लोक नाउ वी आर राइट नाउ नीचे ये अंडरस्टैंडिंग दस नरक अधो लोक तो कितनी पृथ्वी है सात पृथ्वी है पहली पृथ्वी का नाम रत्न प्रभा इनर त्रण लेयर है खबर है आपको ખબર છે કે નહીં ફર્સ્ટ ટુ લેયર માં શું છે પહેલી પૃથ્વી ના ફર્સ્ટ ટુ લેયર માં શું છે વેરી ગુડ ભવનવાસી દેવોના ભવનો છે અને ત્યાં અકૃત્રિમ જ્ઞાનો છે અકૃત્રિમ ચૈત્યાલયો છે ભવનવાસી દેવોના ભવન છે અકૃત્રિમ જ્ઞાનો મેક્સિમમ અકૃત્રિમ જ્ઞાનો ક્યાં નીચે છે ઇન્દ્રનો હા સમજાય છે એની નંબર પણ આવ્યું છે બરાબર હવે આગળ જે છે કે જે થર્ડ લેયર છે સમજાય છે એ થર્ડ લેયર માં પહેલી પૃથ્વી એટલે પહેલી નરક ચાલુ થાય છે થર્ડ લેયર થી નરક ચાલુ થાય છે બરાબર ડિસ્ટન્સ બહુ છે મોટા મોટા તો થર્ડ લેયર થી નરક ચાલુ થાય છે અને એમ લઈને નીચે 7 લેયર સુધી નરક જાય છે આટલું સમજાયું હવે નેક્સ્ટ પોઈન્ટ આયુષ થઈ ગયું 10,000 અને ફિઝિકલી સાથે છો ને મારી 10,000 એન્ડ 33 સાગર મિનિમમ મેક્સિમમ બરાબર લેયર કેટલા કીધા 7 પહેલા લેયર માં કેટલા 5 ત્રણ માં પહેલા બે માં ભવન માંથી દેવોના ભવનો અને અકૃત્રિમ જીનાલય બરાબર ત્યાં વ્યંતર ના દેવો પણ રહે છે નોટ ઓનલી ભવન વાસી દેવ બટ વ્યંતર ના દેવો પણ રહે છે આપણે દેવ ગતિ નું કરશું ત્યારે કરશું હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું લેવાનું છે કે જે પહેલી પૃથ્વી છે જ્યાંથી પહેલી નરક ચાલુ થાય છે 7 નીચે જાય છે ઓકે તો એમાં હવે તમે એટલું ફોકસ કરો કે એમાં 84 લાખ બિલ છે બિલ સમજાય છે બિલ નારકીઓના રહેવાના ઘર એને બિલ કહેવાય દેવોના રહેવાના ઘર એને વિમાન કહેવાય સમજાય છે ને તો એવા 84 લાખ બિલ છે અને એટલું બધું સ્પેસિફિક જીનાગમમાં આવ્યું છે કે પહેલી પૃથ્વીમાં કેટલા બિલ છે મેક્સિમમ બિલ પહેલી પૃથ્વીમાં પછી ઓછા ઓછા કરતા જાય છે અને પછી નીચે સાતમી પૃથ્વીમાં 2 બિલ છે 2 ઇફ આઈ એમ નોટ રોંગ આઈ કેન ટેલ યુ બટ ઇફ આઈ એમ નોટ રોંગ આઈ એમ નોટ રોંગ 99% સાતમી પૃથ્વીમાં ખાલી 2 બિલ છે એવી રીતે આખા ડિવાઈડ થઈ જાય છે અને એક એક બિલમાં જે તમે એક ઘરમાં 5 મેમ્બર હોય 10 મેમ્બર હોય એક ઘરમાં એ રીતે એક એક બિલમાં અસંખ્યાત નારકીઓ રહે છે ચલો નેક્સ્ટ પોઈન્ટ થઈ ગયા બિલ કેટલા અરે બોલો તમે લોકોને સમજાય છે ને હા બિલ કેટલા 84 લાખ પૃથ્વી કેટલી પહેલી પૃથ્વીનું નામ રત્નકર કેટલા લેયર અને ત્રીજા લેયર થી શું ચાલુ થાય છે બરાબર તો ડેફિનેશન થઈ ગઈ નરકમાં જવાના પરિણામ થઈ ગયા બરાબર છે નરક ગતિનું આયુષ થઈ ગયું મિનિમમ મેક્સિમમ પછી બિલ થઈ ગયું બરાબર કેટલા બિલ
ઓકે, અને પછી ઉપરથી નીચે કે જઈએ તો ઓછા ઓછા થતા જાય છે, બરાબર. હવે એક એક બિલમાં કેટલા જીવ? અસંખ્યા. હવે સાંભળો, જે એક એક બિલમાં અસંખ્યા જીવ છે, એક એક પૃથ્વીમાં અસંખ્યા જીવ છે, એમાં અસંખ્યા છે ને, હવે એને ડિવાઈડ કરી નાખો, એમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે અને અસંખ્યાત મિથ્યા દ્રષ્ટિ છે. અને દેવને મળીને પણ કેટલા? અસંખ્યાત. પોઈન્ટ સમજાય છે? 5 crore એન્ડ 50 crore ઇઝ ઇક્વલ ટુ 55 crore હોય ને, સંખ્યા તો ક્રોર માં આવશે ને, એટલે અસંખ્યાત અંકલા અસંખ્યાત ઇઝ ઇક્વલ ટુ અસંખ્યાત. બસ સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત છે એ ઓછા, અને મિથ્યા દ્રષ્ટિ અસંખ્યાત છે એ વધારે. એટલે 5 crore માં ઓછા પૈસા અને 50 crore પૈસા વધારે છે. પણ બે નું ટોટલ કરો તો 55 ટોટલ તો ક્રોર માં આવશે, બરાબર છે. એવી રીતના અસંખ્યાત કેટલા? એક એક પૃથ્વી પર, એક એક પૃથ્વીમાં બિલ કેટલા? સ્પેસિફિક બિલ ની પણ તમને સંખ્યા નેક્સ્ટ ટાઈમ આપી દઈશ, અગર ડિટેલ માં એટલું જવું હોય તો, બરાબર છે. મને યાદ આવશે તો લઈ આવીશ, મારી પાસે લખેલું છે. તો એક એક જે પૃથ્વીમાં બિલો છે એમાં જે અસંખ્યાત નાસીઓ છે એમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ અને અસંખ્યાત મિથ્યા દ્રષ્ટિ. પણ સમ્યક દ્રષ્ટિ વધારે કે ઓછા? ઓછા. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિથી ઘણા વધારે, પણ તો પણ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. નેક્સ્ટ પોઈન્ટ જઈએ ને જલ્દી જલ્દી. હવે નેક્સ્ટ પોઈન્ટ, ત્યાં હવે ઓપ્શન, કોઈ જીવ સમ્યક દર્શન, તમે મને રાઈટ કે રોંગ કેજો, હું જે બોલું છું રાઈટ છે કે રોંગ છે. કોઈ જીવ સમ્યક દર્શન લઈને નરકમાં જઈ શકે, રાઈટ કે રોંગ? ટ્રુ કે ફોલ્સ? સમ્યક દર્શન લઈને નરકમાં જઈ શકે, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. હમણાં આપણે જોયું ને, હવે કયો જીવ સમ્યક દર્શન લઈને નરકમાં જઈ શકે? જેને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એની પહેલા નરકનું બંધ કર્યું, એ સમ્યક દર્શન થયા પછી હજી આયુ ન બંધાયું હોય તો નરકમાં નહીં જાય. કારણ કે આયુષ ક્યારે બંધાશે એટલું પણ ડિપેન્ડન્ટ ઓન સમ્યક દર્શન કે નિત્યા દર્શન. સમ્યક દર્શન થવું, નિત્યા દર્શન થવું ડિફરન્ટ ચેપ્ટર, અને આયુ નો બંધ થવું એટલે ડિફરન્ટ ચેપ્ટર. આયુષ નો બંધ થાય છે કોઈ અલગ પરિણામ છે, અને સમ્યક દર્શન કોઈ અલગ પરિણામ છે. સમજાયું? તો સમ્યક નરકમાં કયો જીવ જઈ શકે સમ્યક દર્શન સાથે? સમજાયું કે નહીં? આ પોઈન્ટ કે જેને આયુ સમ્યક દર્શન પહેલા નરક આયુનો બંધ કર્યો છે એ જીવ જીતા છે. નીકળ્યા નરક આયુનો બંધ સમ્યક દર્શન પહેલા કર્યો કે પછી કર્યો? પહેલા કર્યો ને. તો સમ્યક દર્શન પહેલા જેનો નરક આયુનો બંધ કર્યો છે એ જીવ નરકમાં જઈ શકે. આટલું સમજાયું? તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ રાઈટ. વોટ વોટ વોઝ માય સ્ટેટમેન્ટ? કે સમ્યક દર્શન સાથે કોઈ નરકમાં જઈ શકે કે ના, રાઈટ કે રોંગ? અને કોણ જઈ શકે એ સમજાઈ ગયું? નેક્સ્ટ સ્ટેટમેન્ટ, નરકમાં જઈને કોઈ જીવ સમ્યક દર્શન લઈ શકે, શું કે કોણ? વેરી ગુડ. ઓકે, કઈ નરકમાં જઈને સમ્યક દર્શન લઈ શકે? સાથે સાત પૃથ્વીમાં જઈને જીવ સમ્યક દર્શન ત્યાં જઈને પ્રાપ્તિ કરી શકે. ટ્રુ? અગ્રીડ? બરાબર. તો દેટ મીન્સ બાહ્યની પ્રતિકૂળતા, પાપનો ઉદય, તીવ્ર મારકણ, એ કોઈ સમ્યક દર્શન પ્રગટ કરવામાં બાધક નથી. એનો પુરુષાર્થ ઉતરો તો ત્યાં જઈને પણ આત્માનો અનુભવ કરીને ઉભો થાય. હવે થર્ડ સ્ટેટમેન્ટ સાંભળજો. પહેલું સ્ટેટમેન્ટ સમજાયું, બીજું સ્ટેટમેન્ટ ત્યાં જઈને, હવે થર્ડ સ્ટેટમેન્ટ, કોઈ જીવ સમ્યક દર્શન ત્યાં જઈને કર્યું તો હવે કોઈ જીવ સમ્યક દર્શન લઈને ત્યાંથી નીકળી શકે? લઈને પણ નીકળી શકે, અને ઘણા બધાનું ત્યાં છૂટી જાય અને પછી નીકળે. દેવનું છે છૂટી જાય અને નીકળે, અને લઈને પણ નીકળી શકે, બરાબર. હવે એના ડિટેલમાં નથી જતી, આ તો ખાલી તમને એક ઇન્ફોર્મેશન આપું છું કે સાઈડ સમ્યક દ્રષ્ટિ હોય તો એ ત્યાં જઈને જઈ પણ શકે અને ત્યાંથી સમ્યક દર્શન લઈને નીકળી શકે. જે કશે નીકળ્યા, સાઈ સમ્યક દર્શન લઈને ગયા અને સાઈ સમ્યક દર્શન લઈને નીકળતી કરતી સાઈ સમ્યક દર્શન જ એને કહેવાય. એકવાર સમ્યક દર્શન થયું સાઈ પછી એ છૂટે નહીં. આ ત્રણ સ્ટેટમેન્ટ થઈ ગયા, આટલું સમજાય. હવે નેક્સ્ટ પોઈન્ટ, નરક ગતિમાં શરીર કેવું હોય? શરીર તો કે અશુભ વૈકરિક. શરીર કેવું હોય? શરીર તો અશુભ વૈકરિક. શરીર છે, શરીર શરીરના પાંચ પ્રકાર છે. ફોર યોર ઇન્ફોર્મેશન, તમે કહેશો ભાઈ એક તો સંભાળતું નથી, તમે પાંચ પાંચ ક્યાંથી લાયા? બોલો. તો શરીરના પાંચ પ્રકાર લખવા છે. નામ નામ સાંભળવા છે, કદાચ તમારી માટે નવા હશે, કારણ કે વી આર ફેમિલિયર વિથ ટુ ટાઈપ્સ ઓફ શરીર, બટ આઈ વોન્ટ ટુ લેટ યુ નો જસ્ટ બીજા ત્રણ શરીરના નામ. શરીરના પાંચ પ્રકાર છે. આજે આપણું છે ને આ આકૃતિ છે, આપણને જે મળ્યું છે ને સંયોગમાં, આ ઓદારિક શરીર કહેવાય. એટલે મનુષ્ય અને તિર્યક ગતિના સ્થૂળ શરીરને ઓદારિક શરીર કહેવાય, જે સપ્ત ધાતુથી બનેલું છે. લોહી, માંસ, પરુ, મલમૂત્ર, સમજાય છે? જે સપ્ત ધાતુથી બનેલું શરીર એના ઓદારિક શરીર કહેવાય. કોને હોય ઓદારિક શરીર? મનુષ્ય અને તિર્યક. આઈ વોઝ ગેટિંગ ઓકે. હવે જે નારકી અને દેવ એ લોકોને જે શરીર મળે છે એ વૈકરિક શરીર છે. નારકીનું વૈકરિક શરીર અશુભ, રોગથી બને, દુર્ગંધમય, બરાબર છે? તો નારકીનું વૈકરિક શરીર કેવું? અશુભ. વૈકરિક શરીરના બે પ્રકાર છે, અશુભ વૈકરિક અને શુભ વૈકરિક. દેવના વૈકરિક છે, પણ દેવનું વૈકરિક શરીર અને નારકીનું વૈકરિક શરીર એમાં જમીન આસમાનનો ફરક છે. આટલું સમજાયા? બે શરીર સમજાયા. કેટલા છે શરીર? ત્રણ. બીજા ત્રણ નામ આવડે છે કોઈને? તમને આવડે છે? ચલો અહીંયા યંગસ્ટર્સ માં કોઈ બોલે, બોલો. ડોક્ટર સાહેબ કે હું યંગ છું. ચલો જલ્દી, યંગસ્ટર્સ માં કોઈ? બીજા ત્રણ શરીરના નામ, બે શરીરના નામ યાદ રહ્યા? જલ્દી જલ્દી, આ ટોપિક નથી મારો, પણ શીખવું પડશે, કારણ કે અહીંયા શરીરની વાત આવશે એક ગતિમાં. હા, તો નરકમાં કયું શરીર છે? આખું બોલો, અશુભ વૈકરિક. ધ હોલ થિંગ યુ કાન્ટ સે ઓન્લી વૈકરિક, બીકોઝ વૈકરિક ઇઝ ઓફ ટુ ટાઈપ ઓકે. હા, હવે ત્રણ નામ હાથ તો ઉપર કરો. ત્રણ નામ કોઈને આવડતા યંગસ્ટર્સમાં? હા બોલો. હા, કારમણ શરીર, જે આઠ કર્મ, વી કેનોટ સી કારમણ શરીર, વી કેનોટ સી. આઠ કર્મથી બનેલું, જે આની સાથે છે અહીંયા અંદર, આઠ કર્મનો સમૂહ. આઠ કર્મ, દ્રવ્ય કર્મ છે ને, જ્ઞાનાવાણી, દર્શનાવાણી, મોહની અંતરાય, આઠ કર્મથી બનેલું શરીર એને કહેવાય કારમાણ શરીર. એને નામ આપી દીધું કારમાણ શરીર છે, જાય છે આઠ કર્મનો સમૂહ, પણ એનું નામ એક આપી દીધું કારમાણ શરીર છે. હું આમાંથી ક્વેશ્ચન પૂછવાની છું તમને, વિગ્રહ ગતિ રિલેટેડ, એટલે થોડું વિચારજો, બરાબર છે? તો ત્રણ શરીર થઈ ગયા. હવે ચોથું શરીર, ચોથું શરીર છે તેજ. હા, દરેક સંસારી જીવને કારમાન શરીર હોય, દરેક સંસારી જીવને. સિદ્ધ ભગવાનને ન હોય કારમાન શરીર, સિદ્ધ ભગવાનને તો પાંચે પાંચ શરીરમાંથી એક શરીર, સમજાય? હવે અરિહંત ભગવાનને કેટલા શરીર હોય બધું પૂછી હમણાં તમને, પણ ચાલો જોઈએ. પહેલા પાંચ શરીરના નામ તો જુઓ, એનું સ્વરૂપ તો જુઓ. તો થઈ ગયું અવતારી, થઈ ગયું વૈકરિક, કારમાન, ત્રણ થઈ ગયું. હવે તેજસ શરીર, તેજસ, જે આ શરીરમાં ક્રાંતિ નહીં, નોટ ક્રાંતિ, કાંતિ, કાંતિ, તેજ, તેજ, તેજ ને શું કહેવાય? ગ્લો, તેજ ઉત્પન્ન કરે. ગુરુદેવશ્રી ના સંયોગમાં જે શરીર હતું, જેને જોયા છે ગુરુદેવશ્રીને પ્રત્યક્ષ, તમે જોયું હશે કે એમના શરીર ઉપર કેટલું તેજ હતું. અને કોઈ ડેડ બોડી હોય તો એ કારમાન શરીર નીકળી ગયું, એટલે તેલ થઈ જાય, તેલ, બરાબર છે? કોઈનું મોડું કેવી જો એને જઈને એમ નહીં કહેતા કે તમારું તેજસ શરીર છે એટલું વીક છે. યુ શુડ ડુ સમથિંગ ટુ મેન્ટેન યોર તેજસ શરીર, ડોન્ટ ગો એન્ડ ટેલ એનીવન લાઈક ધેટ. બટ તેજસ શરીરના કારણે શરીરમાં કાંતિ ઉત્પન્ન થાય, તેજ. થયા ચાર શરીર, કયા કયા? ઔદારિક, વૈકરિક, ચલો બેબી ટાઈમ થઈ ગયો આપણો, ઔદારિક, વૈકરિક, કારમાણ, તેજસ, અને એક શરીર છે એનું નામ છે આહારક. આહારક, એમ આઈ ક્લિયર વિથ ધ વર્ડ? યુ ગોટ ધ વર્ડ વોટ આઈ સેડ? આહારક શરીર, ધીસ ઇઝ અ વેરી વેરી સ્પેશિયલ ટાઈપ ઓફ શરીર ઓકે.
અને એ શરીર ખાલી ભાવ લિંગી મુનિરાજને હોય છે. ઇટ ઇઝ અ એક્સ્ટ્રા શરીર વિથ ધ ઓટારિક શરીર વિથ ભાવ લિંગી મુનિરાજ હેઝ. ઇટ ઇઝ અ ટેમ્પરરી શરીર ફોર સમ ટાઈમ. એ જન્મ થાય અને પછી એ નષ્ટ થઈ જાય. હવે કેમ થાય, શું થાય, કેવું હોય એ બધું આપણે પછી શીખશું. પણ એ ખાલી એટલું તમે ક્લિયર રાખજો કે આહાર શરીર કોને હોય, તો કે એ મુનિરાજને, ભાવલિંગી મુનિરાજને હોય, બરાબર. અને છઠ્ઠા ગુણસ્થાનમાં એ શરીર એક પૂતળું જેવું નીકળે રાઈટ ખભામાંથી. અને પછી મુનિરાજને કોઈ શંકા થાય કે મેરુ પર્વતની ઊંચાઈ કેટલી હશે, તો એ શરીર નીકળે એ ત્યાં જાય અને ટચ કરે અને આ મુનિરાજને સમાધાન થઈ જાય. ઓકે. અને એનું ખાલી એનું આયુષ, ડેટ શરીરનું જે ટાઈમ છે, ઇટ ઇઝ અંતર્મૂળક. અંતર્મૂળકમાં ડિસ્ટ્રોય થઈ જાય. ઓકે. તો એને કહેવાય તેજસ શરીર. હવે તેજસ શરીરમાં પણ શુભ તેજસ અને અશુભ તેજસ શરીર છે. હા, સોરી સોરી, આહાર શરીર. વેરી ગુડ. હા, ગુડ, યુ આર લિસનિંગ ટુ અસ. હા, ભાવલિંગ. હા, કોને હતું? કોઈ સ્ટોરીમાં સાંભળ્યું છે? રક્ષાબંધનની સ્ટોરીમાં સાંભળ્યું છે ને? હા, રક્ષાબંધનની સ્ટોરીમાં એ વાત આવે છે. ચલો, હવે આપણે એ વાત પછી કરશું. તમે એ બધી વાતને ગૌર કરો. ખાલી પાંચ શરીરનું સ્વરૂપ સમજાયું. કોણ બોલશે નામ? મારે બે પ્રશ્ન પૂછવા છે, જલ્દી, પછી આપણે નરક ગતિ પર આવ્યા. પાંચ શરીરના નામ: ઔદારિક, વૈકરિક, કારમાન, તેજસ, આહાર. આહાર શરીર કોને હોય? ભાવલિંગી મુનિરાજ, બરાબર. એટલું રાખજો હમણાં. તેજસ શરીર કોને હોય? બધાને, બરાબર. અને કારમાન બધા. ઔદારિક શરીર, ઔદારિક શરીર મનુષ્ય અને તેજસ ના સ્થૂળ. અને વૈકરિક શરીર કોને હોય? એટલે દેવ અને નારુજી, બરાબર છે. વૈકરિક શરીર એટલે આ જે સપ્ત ધાતુ છે, લોહી, પરુ, માંસ આદિ, એ વૈકરિક શરીરમાં ન હોય. વૈકરિક શરીરમાં ન હોય, નરકનું હોય કે દેવનું હોય, એમાં આ સાત ધાતુ નથી. વૈકરિક શરીર એટલે કેવું હોય છે? કોઈ પણ પ્રકારની વિક્રિયા કરી શકે, વિક્રિયા રૂપે બની શકે. જે તો તમને સમજાવ, નરકમાં નારકીને અશુભ વૈકરિક શરીર છે. હા, વેરી ગુડ. નરકમાં છોડાડામાં આવે છે ને બધી વાત. હા, તો નરકમાં નારકીને અશુભ વૈકરિક શરીર છે. તો નારકીનો જીવ જે છે એ એક શરીરને અસ્ત્ર અને શસ્ત્ર રૂપે બનાવી દે છે બીજા નારકીને મારવા માટે. ત્યાં કોઈ વેપન થોડી છે, ત્યાં વેપન થોડી છે, તલવાર થોડી છે ત્યાં. કોઈ સમજાય ને? પણ તલવાર થી મારકાટ કરે છે, તે તલવાર શું છે? એ વૈકરિક શરીરનું રૂપ છે. કોઈ સમજાય છે? તો એ વૈકરિક શરીર અનેક રૂપ ધારણ કરી શકે, અલગ અલગ ટાઈપ થી એ પરણી શકે. આટલું સમજાયું? હવે નેક્સ્ટ, વૈકરિક શરીર ઇઝ લાઈક અ મર્ક્યુરી, પારા જેવું હોય. છૂટું પડે અને પછી ભેગું થઈ જાય. શું થાય? છૂટું પડે અને ભેગું થઈ જાય. તમને એક ઇન્સિડન્ટ કહું, તમને બહુ ગમશે. દેવગતિમાં છે સીતાજીનો જીવ. સીતા, સીતા, રામ, લક્ષ્મણ, સીતા, રાવણ. સીતાનો જીવ દેવગતિમાં છે અને રાવણનો જીવ, બરાબર છે, રાવણનો જીવ નરકમાં છે. હવે સીતાનો જીવ દેવમાંથી નરક, એને અવધિજ્ઞાન મૂક્યું. સીતાના જીવ અવધિજ્ઞાન કે રાવણ ક્યાં છે, લક્ષ્મણ ક્યાં છે, સમજાય છે? તેને અવધિજ્ઞાન મૂક્યું, તેને ખબર પડી રાવણનો જીવ નરકમાં છે. તે દેવમાંથી નરકમાં આવ્યો. કોણ? સીતાનો જીવ દેવમાંથી નરકમાં આવ્યો, આવી શકે, કારણ કે વૈકરિક શરીર વાળો છે, વિમાન છે, એટલે નીચે આવ્યો. હવે સમજો, દેવગતિના જીવો નરકમાં જઈ શકે, પણ કઈ નરક સુધી જઈ શકે દેવગતિના જીવો? તો ખાલી ત્રીજી નરક સુધી. દેવગતિના જીવો ત્રીજી નરક સુધી ન જઈ શકે. ચોથી નરક થી નીચે દેવગતિના જીવો ન જઈ શકે. તો સીતાનો જીવ નીચે આવ્યો અને રાવણના જીવને ગોતતો ગોતતો આવ્યો. અને રાવણનો જીવ પાસે પણ અવધિજ્ઞાન છે, સીતાના જીવ પાસે પણ અવધિજ્ઞાન છે. તે દેવને ખબર પડી ગઈ, સીતાને ખબર પડી ગયા રાવણનો જીવ છે. રાવણને ખબર પડી ગઈ આ સીતાનો જીવ છે. રાવણનો જીવ એવો ડર્યો, એવો ડર્યો, કારણ કે એને અવધિજ્ઞાનથી ખબર પડી ગઈ કે આ સીતાનો જીવ છે. એટલે એને ડર લાગ્યો કે આ બદલો લેવા આવ્યો, કારણ કે મેં એનું અપહરણ કર્યું હતું. કોને? રાવણને વિચાર આવ્યો કે મેં એનું અપહરણ કર્યું હતું, એટલે મારો બદલો લેવાયો. અને એટલે માટે છુપાયું છે, સીતાના જીવથી છુપાયું. સીતાનો જીવ શું કે છે રાવણને? કે હું તને મારવા નથી આવ્યો, હું બદલો લેવા નથી આવ્યો. સમજાય છે? સાંભળજો ધ્યાનથી. અરે, હું તારો બદલો લેવા નથી આવ્યો, હું તને સંબોધન કરવા આવ્યો. અને રાવણના જીવને સીતાનો જીવ ઉપદેશ આપે છે અને એ ઉપદેશ સાંભળીને રાવણ ના જીવ ને નરક માં સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય. વિચાર કરો. અને પછી સીતાના જીવ ને એની વેદના, એનું દુઃખ, ત્યાંની પ્રતિકૂળતા, ત્યાંનું વૈકરિક અશુભ વૈકરિક શરીર જોઈને એટલું દુઃખ થાય છે, તો એને એમ થાય છે કે થોડી વાર માટે રાવણ ના જીવ ને હું થોડી વાર માટે નથી લઈ જાઉં. અને એને ઉપાડે છે, એ પારા ની જેમ વિખરાઈ જાય છે અને પાછું મરી જાય છે, ભેગું થઈ જાય છે. આનો મતલબ એ થયો કે નરક માં કદલી ઘાત મરણ નથી. કદલી ઘાત એટલે સુસાઇડ, આત્મહત્યા. અહિયાં છે ને, સુસાઇડ કરી નાખે ને, થોડું દુઃખ આવે, થોડી પ્રતિકૂળતા આવે, મરી જાઓ. નરક માં એ વ્યવસ્થા નથી. આ બધા પોઈન્ટ નરક ના કહું છું. નરક માં કદલી ઘાત મરણ એટલે આત્મહત્યાની વ્યવસ્થા નથી. જે આયુષ લઈને ગયા, બે વસ્તુ છે, એક તો આત્મહત્યાની વ્યવસ્થા નથી, અને એક જે આયુષ લઈને ગયા એ જે ચાલુ થઈ ગયું એ ભોગવે છે. બોલો. હા, હવે એ વાત પછી આપણે જયારે વાત હજી ડિટેલ માં લેશું ત્યારે આપણે લેશું. હા, એ થિંગ થાય છે, પણ હવે એની પણ આખી એક સિસ્ટમ છે, એ આપણે લેશું. વેરી ગુડ ક્વેશ્ચન. પણ એ પેલા નરક નું સમજાયું, શું કીધું નરક નું, શું કીધું? કદલી ઘાત મરણ એટલે આત્મહત્યાનો જે પરિણામ છે એ ત્યાં નથી. જે આયુષ લઈને ગયો એ આયુષ એને ત્યાં જઈને ભોગવવું પડે છે. આટલું સમજાયું બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ, નરક ગતિ માં જીવ કયા 14 ગુણસ્થાન છે ને, ગુણસ્થાન કેવા છે? તો નરક ગતિમાં જીવ કયા ગુણસ્થાન સુધી જઈ શકે? મેક્સિમમ જઈ શકે તો ઉપરના કેટલા ગુણસ્થાન સુધી નરક નો જીવ જઈ શકે? હા, બોલો. ઓલ આર ફોર ફૂટ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે તો કયા ગુણસ્થાન સુધી જઈ શકે મેક્સિમમ ઉપર? બધા ફોર્થ વાળા છે. આન્સર રાઈટ છે. જીવ ફોર્થ ગુણસ્થાન સુધી જઈ શકે, એનાથી આગળ જીવ ત્યાં જઈ શકે નહીં. એટલું સમજાયું બરાબર. એનાથી આગળ જીવ જઈ શકે નહીં. હવે લાગે સાત પૃથ્વી કીધી ને, તેમાંથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ હાફ પાર્ટ, ફિફ્થ નો હાફ પાર્ટ લો ત્યાં સુધીની, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ હાફ પાર્ટ લો ત્યાં સુધી તીવ્ર ઉષ્ણતા છે એટલે ગરમી છે. અને ફિફ્થ હાફ, સિક્સ અને સેવન એમાં તીવ્ર શીતલતા છે એટલે શીત છે એટલે ભયંકર ઠંડી છે. ભયંકર ગરમી ને ભયંકર ઠંડી. હવે નેક્સ્ટ, ભયંકર ભૂખ અને તરસની વેદના છે. એટલી બધી તરસ છે કે સમુદ્રના પાણી પી જાય પણ એક બૂંદ પાણી પીવા માટે મળતું નથી. અને એટલી બધી ભૂખ છે કે આખા લોકનું અનાજ ખાઈ જાય પણ એક કણ ખાવા મળતો નથી. બરાબર છે. ત્યાં કરે છે શું, નરકના જીવનું રૂટીન શું હોય છે? રૂટીન, આપણું રૂટીન હોય છે ને અહીંયા, નરકના જીવનનું રૂટીન શું છે? જલ્દી બોલો, ત્યાંનું રૂટીન શું છે? નિરંતર મારકાટ, નિરંતર મારકાટ. એક અસુર કુમાર જાતિના દેવો હોય છે, સમજ ના, અસુર કુમાર જાતિના દેવો આવે છે, એ દેવગતિના જીવ છે, એ દેવો આવે છે અને નારકીઓને આપતમાં લડાવે છે, ભીડાવે છે, ઝઘડા કરાવે છે, મારકાટ કરાવે છે, એ એનું કામ છે. હવે એ અસુર કુમાર નારકીના દેવોનું પણ પરિણામ એવા ખરાબ છે કે એવા કર્મો બાંધે છે, એને દેવગતિનો જીવ છે. એમ નહીં સમજતા દેવગતિના જીવ એટલે એના પરિણામ બહુ સારા. બરાબર છે. ત્યાં જઈને આવા પરિણામ કરે છે, એને મસ્તી બસ, એને એવો શોખ, એનો એવું પેશન. શું પેશન? કે નરકમાં જઈને નરકના નારકીઓને ભીડા, લડા, ઝઘડા કરા. બરાબર છે. તો એ પ્રમાણે નિરંતર જેટલો ટાઈમ રહે ને, વિચારો હમણાં નીચે સાત નરક છે અને એ સાત નરકમાં આ પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે. તમે કીધું કેવી રીતે તમે સિદ્ધ કરો કે નીચે નરક છે, ઉપર સ્વર છે? બહુ સિમ્પલ લોજિક દ્રષ્ટિ આપે છે, બહુ સિમ્પલ લોજિક. કોઈ 50 ખૂન કરે, મારે લોકોને, હજારો લોકોને મારી નાખે. હવે અહીંયાનો જે કાયદો છે, કોર્ટ છે, એને કેટલી વાર સજા આપશે? કેટલી વાર ફાંસી આપશે? 1 વાર. અને 50,000 લોકોને માર્યા છે, એની સજા ક્યાં મળશે? પોઈન્ટ સમજાય કે બહુ સારા કામ કર્યા તો 1 વાર સન્માન થશે ભાઈ, મને બહુ સારા કામ કર્યા એનું ફળ ક્યાં મળશે? તો કે દેવ. તો તારા પરિણામ થી આપની બધી રચના છે. બરાબર છે? ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે આપણે વાત કહી. હવે આગળ મોટી બધી વાત થઈ ગઈ. હા, એક હજી નરક માં ઉપપાદ જન્મ જે શરીરના પાંચ પ્રકાર છે. મારે ક્વેશ્ચન પૂછવાનો છે, હું હમણાં યાદ કરીને પૂછીશ. એવી રીતના જન્મના ત્રણ પ્રકાર કોઈને ખબર છે? હા, જલ્દી. જન્મના ત્રણ પ્રકાર કયા કયા છે? ગર્ભ, વેરી ગુડ. ઉપપાદ, ઉત્પાદ નહીં, ઉત્પાદ વ્યય ધ્રુવ વાળું ઉત્પાદ નહીં, ઉપપાદ, ઉપપાદ. તો ગર્ભ, ઉપપાદ અને સમૂર્છન. ખાલી નામ યાદ રાખો, કેટલું યાદ રહે છે. ઓકે, કયા કયા ત્રણ નામ કીધા? જન્મના, જન્મના ત્રણ નામ કયા કીધા? ગર્ભ, ઉપપાદ અને સમૂર્છન. આટલું સમજાયું? તો નરકમાં અને દેવમાં કયો જન્મ છે? ઉપપાદ. દેવમાં પોતાના વિમાનમાં એ દેવો ઉત્પન્ન થાય, અને નરકમાં ઉપપાદ જન્મ કેવી રીતના થાય? તો કે દિલમાં જન્મ થાય. બરાબર છે? હવે દિલમાં કેવી રીતના થાય? કે જયારે જન્મ થાય ને, નારકીઓ ક્યાંયથી મળીને, ક્યાંયથી નહીં, મનુષ્ય અને પીરિયડમાંથી મળીને. તો મનુષ્ય અને પીરિયડમાંથી કોઈ જી નરકમાં ગયો તો જતા વેકત ઊંધે માથે પહેલા તો એ કેટલા બધા શું કહેવાય, યોજન ઊંધે માથે પડશે, અને પછી દિલમાં એનો જન્મ થશે. એટલે જતા વેકત ત્યાં એના પરિણામનું ફળ એને મળે છે. હજી એક વસ્તુ, બહુ બધી વાતો છે નરકની. ત્યાં જઈને જીને એવું દુઃખ ભોગવવું પડે છે, સ્ટાર્ટિંગ થી એન સુધી. એને અવધિ નરકના બધા જીવો પાંચ ઇન્દ્રિય અને મન વાળા હોય છે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એ ઓલ નારકીયા સંઘની પંચેન્દ્રિય. નરકમાં આ સંઘની જીવો ન હોય. નરકના બધા નારકીઓ કેવા છે? સંઘની પંચેન્દ્રિય છે. બરાબર છે? તો એ બધા સંઘની પંચેન્દ્રિય છે, એટલે ત્યાં જઈને તમને દર્શન કરી શકે છે. પોઈન્ટ સમજાય છે? લોજિક. નરકમાં સમ્યક દર્શન કેવી રીતના થાય? એ સમ્યક દર્શન માટે તો રૂલ છે, નિયમ છે, કે સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ. સંઘની પંચેન્દ્રિય જીવ છે નરકના એકો એક નારકી. હવે શું કહેતી હતી? હા, ઉપપાદ જન્મ. ના, એ પણ થઈ ગયું હતું, ભૂલી ગયો પોઈન્ટ, મેઇન પોઈન્ટ ભૂલી ગયા. હા, જન્મ ટાઈમ એક દુઃખની તો વાત કરી, સંઘની પંચેન્દ્રિય જી હોય છે. હજી એક પોઈન્ટ હતો, હું ભૂલી ગઈ. ના, સમૂર્છન નહીં. અચ્છા, હું જન્મના પ્રકાર એ તો સમજાય ગયા ને. ઉપપાદ જન્મ એટલે સૈયામાં ઉત્પન્ન થાય ને દિલમાં ઉત્પન્ન થાય. પછી ગર્ભજ એટલે માતા પિતાના સહયોગથી જે ઉત્પન્ન થાય, ગર્ભજ. અને સમૂર્છન, હા, વેરી ગુડ. સમૂર્છન જન્મ એટલે આજુબાજુના વાતાવરણમાંથી પરમાણુને ગ્રહણ કરીને જેનું શરીર બને. પોઈન્ટ સમજાય છે? આજુબાજુના વાતાવરણમાંથી પરમાણુઓને ગ્રહણ કરીને શરીર બને, હમણાં શું સમજો, એને કહેવાય સમૂર્છન જન્મ. આટલું સમજાયું? સમૂર્છન જન્મ કોને કોને હોય શકે? દેવને ન હોય, નારકીને ન હોય. સમૂર્છન જન્મ કોને હોય શકે? મનુષ્ય અને પીરિયન ગતિના જીવોને. બહુ વધારે મેટર થઈ ગયો, સમજાય છે ને? હા, તો એ પ્રમાણે જન્મના કેટલા પ્રકાર? ત્રણ. કયા કયા? ઉપપાદ, ગર્ભ અને સમૂર્છન. આટલું સમજાયું? બરાબર છે? હા, એમને નરકમાં ત્રણ લિંગ છે ને, સ્ત્રીલિંગ, પુરુષ લિંગ અને નપુસક. તો નરકમાં કઈ લિંગના જીવો છે? નિયમથી બધા નપુસક શરીર. નપુસક શરીર છે, નપુસક લિંગ છે. ત્યાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી, કે આ નારકી સ્ત્રી અને આ નારકી પુરુષ, એવો ભેદ નથી. ત્યાં બધા નિયમથી કેવા છે? હવે વિચાર કરો, નપુસક શરીર છે, અશુભ વૈશ્વિક શરીર છે, સમજાય છે? અને અને આપણે શું, દુર્ગંધમય શરીર છે આ બધું. અને બહારમાં પ્રતિકૂળતા કેટલી છે? ખૂબ ઠંડી, ખૂબ ગરમી, ભૂખ, તરસ. ત્યાંની માટી જે છે, સમજાય છે, એટલી દુર્ગંધમય છે કે એનો એક કણ પણ અહીંયા આવી જાય, એક કણ નરકની માટીનો એક કણ અહીંયા આવી જાય તો કોસો ગામના મનુષ્ય એની દુર્ગંધથી મરી જાય. પોઈન્ટ સમજાય છે? એટલું બધું દુઃખ છે, એટલી બધી પીડા. હા, હું એ કહેતી હતી કે ત્યાં જીવને શું હોય છે? અવધિ જ્ઞાન હોય છે. હજી નહીં, નરકમાં ત્રણ જ્ઞાન હોય છે.
જો બધું ઇન્ફોર્મેશન છે તમે જેટલું લઈ શકો એટલું લેજો અને કોઈ કન્ફ્યુઝ નહીં થતા. નરકમાં ત્રણ જ્ઞાન હોય છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને અવધિ જ્ઞાન. નિયમથી જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. અને હા, એ પોઈન્ટ એ જે અવધિ જ્ઞાન હોય છે ને, તો આટલું દુઃખ સહન કરીને તરત અવધિ જ્ઞાન મૂકે છે. અવધિ જ્ઞાન મૂકે છે ને તરત એને એનો પ્રીવિયસ ભવ યાદ આવે છે. એનો પ્રીવિયસ ભાવ એને યાદ આવે છે કે મેં કેવા પાપ, કેમ કે સંઘની પંચેન્દ્રિય છે ભાઈ, મેં કેવા પાપ કર્યા, મેં શું કર્યું, મેં કેવા પ્રણામ કર્યા કે હું આવી દશામાં પહોંચી ગયો. એને અવધિ જ્ઞાનમાં બધું દેખાય છે. સ્પષ્ટ માં ખાતો હોય, મદિરા પાન પીતો હોય, સમજાય છે, તીવ્ર કથાય, તીવ્ર આરામ, તીવ્ર પરિગ્રહ, એ પ્રણામ, એ દ્રશ્ય, એ સિચ્યુએશન, એ પૂર્વનો ભાવ, એ બધું એને એના ધ્યાનમાં ક્લિયર દેખાય છે. અને એને ખબર પડે છે કે પ્રણામનું ફળ મને ભોગવવું પડે. પોઈન્ટ ધ્યાન રાખે. જે બે ફ્રેન્ડો પીતા હોય ને બાળની સાથે, સમજાય છે, એને એ પણ ખબર પડે કે એવો બીજો ક્યાં ગયો, એ પણ નરકમાં ક્યાં છે. ખ્યાલ આવે છે? એટલું બધું અવધિ જ્ઞાનથી ગાણી લે. હા, હવે એના બે ઓલા છે, શું કહેવાય, કોન્સિક્વન્સીસ. બે કોન્સિક્વન્સીસ છે. એક તો કે અવધિ જ્ઞાનથી જાણી લે છે, તો એવો જીવ કે જે જાણીને તરત જ એને એ વેદના, એ પશ્ચાતાપ, એ કરીને ત્યાં ને ત્યાં એ સમજે છે. કારણ કે એને બધું યાદ આવે છે કે અરે હું તો જૈનકુળમાં જન્મ્યો હતો. એવું પણ બની શકે જૈનકુળમાં જન્મ્યા પછી આવી બધી વાતોમાં લાગી જાય, એને એ પણ યાદ આવે. તો ત્યાં એને વેદના સમ્યક્ત થઈ જાય છે. એટલે વેદના, એ પ્રતિકૂળતા, એ જીવને સમ્યક દર્શનમાં કારણ બને છે. પોઈન્ટ સમજાય છે? તો એ સમ્યક દર્શન ત્યાં લઈને ઉભો થાય છે. અને બીજો જીવ કે એવું જાણીને ઓર વધારે તીવ્ર પાપ કરીને ત્યાં ને ત્યાં પાછો દુઃખી થાય છે. અને ત્રીજો જીવ એવી ભાવના ભાવે છે કે હવે અહીંયાથી છૂટી, હે ભગવાન, મને મનુષ્ય ભાવ મળશે તો હું મનુષ્ય ભાવમાં સમ્યક દર્શન લઈને, મુનિ અવસ્થા લઈને હું મોક્ષ ચાલ્યો જઈશ, એવી ભાવના વાળો જીવો બનશે. અનેક વેરાયટી વાળા જીવ નરકમાં તમને જોવા મળશે. એ રિસ્પેક્ટેડ કે બધાનું શરીર અને બાયની સ્થિતિ એક છે, પણ પરિણામમાં આવી વિચિત્રતા જોવામાં આવે છે કે ત્યાં જઈને જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે. સમ્યક દર્શન માટે ત્યાં કીધા છે ત્રણ કારણ. નરકમાં સમ્યક દર્શનના ત્રણ બાહ્ય કારણ કીધા છે, ત્રણ નિમિત્ત કારણ, વેદના, જાતિ સ્મરણ અને ધર્મ શ્રવણ. કયા કયા ત્રણ કારણ કીધા? વેદના, જાતિ સ્મરણ અને ધર્મ શ્રવણ. ધર્મ શ્રવણ કારણ કીધું ત્રીજી નરક સુધી. કારણ કે કોઈ આવીને શ્રવણ કરાવે, સમજાવે ધર્મ, તે દેવગતિના જીવ આવે. અને ક્યાં સુધી જઈ શકે છે? તો ત્રીજી નરક સુધી જઈ શકે. તો એને કહેવાય કે શ્રવણ સાંભળીને, ધર્મ સાંભળીને સમ્યક તો કર્યું, તો એ શ્રવણ, ધર્મ શ્રવણ સમ્યક દર્શનમાં નિમિત્ત બન્યું. વેદના, પોતાની વેદના સમ્યક દર્શનમાં નિમિત્ત બને છે. અને જાતિ સ્મરણ, એને યાદ આવે છે અને એ સમ્યક દર્શન લઈ લે છે. આટલું સમજાયું? બોલો. નરક ગતિમાં આપણે કેટલી વાર ગયા? થાકી ગયા ને, છોડું છું, પૂરું કરું છું. નરક ગતિમાં કેટલી વાર ગયા? અનંત વાર ગયા. આવા પ્રણામ કરીને અનંત વાર ગયા. અને હજી નગર આવા પ્રણામ ચાલશે તો ખબર નહીં જીવ આગળ કેટલી વાર આ ભવ ભ્રમણમાં ફરતો રહેશે. નરકમાં એવા અનંત દુઃખ, એક એક સમયે દુઃખ છે, નારકી જ ભોગવી શકે અને કેવડી ભગવાન જાણી શકે. આજે આપણે મનુષ્ય ગતિ અને નરક ગતિની આપણે ચર્ચા કરી, વિશેષ ચર્ચા. નેક્સ્ટ ટાઈમ આપણે તિર્યક ગતિની કરશું, જે બહુ લાંબી ચર્ચા છે. એ તિર્યક ગતિની અને દેવ ગતિની ચર્ચા આપણે જયારે પણ પછી મળશું ત્યારે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, इसके लिए दिन वाणी मात को वंदना शत बार है. इसके लिए दिन वाणी मात को वंदना शत बार है. बोलो ने कौन में इससे बोधि द्वार स्वामी उपकार अनंत उपकारी दिन वाणी मात नो जय.